ਹਾਂਜੀ
ਲੋਕ
ਹਾਂਜੀ
ਕੱਟ ਦੇਗੇ?
ਇੰਗਲਿਸ਼ ਮੈਂ ਨਾ
હા
ના તમે
ઓકે.
છો. હાજી
અચ્છા અચ્છા આપણે હવે આપણે લાસ્ટ ટાઈમ આપણે પાપનો પાઠ સમજ્યા હતા.
હાજી
હેલો.
હાજી હાજી
હા
હા
આપણે બાલબોધ બે ની અંદર પાઠનો પાપનો પાઠ આપણે શીખ્યા હતા બીજો ભાગ. હવે આપણે આજે કસાઈ વિશે સમજીશું.
હાજી હાજી બરાબર
બરાબર. હા હવે સમજો ત્રણ પાઠ છે આ બાલબોધ બે ની અંદર. એક એટલે પાઠ તો ઘણા છે પણ જેની આપણે વાત કરીએ કે એક પાપનો પાઠ આપણે ભણ્યા પાપ, એક છે કસાય અને એક છે ગતિ. આગળ ગતિનો પાઠ આવશે. તો પાપ શું છે, કસાય શું છે અને ગતિ શું છે સમજો. તો પાપમાં તો આપણે એની ડેફિનેશન પ્રમાણે બતાવી કે એવું ખરાબ કાર્ય બરોબર જેને પાપ કહેવામાં આવે. સાદી ભાષામાં કહું છું એકદમ શોર્ટમાં, જીવના જેવા પરિણામોની અંદર ના માધ્યમથી જે ખરાબ કાર્ય થાય છે એનાથી જે ખરાબ કાર્ય થાય, હિંસા જૂઠ ચોરી કુશીલ પરિગ્રહ, તેને તો આપણે પાપ કહીએ છીએ. હવે આ કસાય શું છે? તો કે કસાય છે તે જીવના પરિણામ છે. કસાય છે તે જીવના પરિણામ છે અને એ પરિણામ અનુસાર જે કાર્ય કરે છે તેને પાપ કહેવામાં આવે છે. અને પાપ જે કરે છે એનાથી જે ફળ મળે છે એને ગતિ કહેવામાં આવે છે. ત્રણ ચીજ થઈ, કસાય, પાપ અને ગતિ. તો કસાય થઈ ગયા પરિણામ, અને એ પરિણામ અનુસાર જે કાર્ય કરતો જોવામાં આવે છે, જેવી કસાય હોય એવું કાર્ય જોવામાં આવે છે તેને તો જોવામાં આવે, એને કહેવામાં આવે છે પાપ. અને એ પાપ જેવું કરે છે એ પ્રમાણે એને બહારમાં જે ફળ મળે છે તો કે છે કે એને ગતિ કહેવામાં આવે છે. આ ત્રણ પાઠ બાલબોધ બે ની અંદર જોવામાં આવે છે. એની અંદર આપણે હવે કસાય નો પાઠ સમજવાનો છે. સૌથી પહેલા કસાય કોને કહેવામાં આવે એની ડેફિનેશન. તો ક પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ કસાય. કસાય નો આપણે આ અર્થ કશ એટલે એટલે કે સંસાર, અને આઈ એટલે લાભ, કે જેનાથી સંસારનો લાભ મળે, સંસારમાં રખડવાનો લાભ મળે તેને કસાઈ કહેવામાં આવે છે. આ તો એનો શબ્દાર્થ થયો, વ્યુત્પત્તિ પરક અર્થ કર્યો. હવે એક સરળતાથી કે જે આત્માને કસે એટલે શું, કે દુઃખ દે તેને કસાઈ કહેવામાં આવે છે. આત્મા નામનો પદાર્થ છે, એની અંદર અનંત ગુણ છે, એની અંદર શ્રદ્ધા અને ચારિત્ર ગુણ છે, અને એનું જે વિપરીત પરિણામ જોવામાં આવે છે, વિભાવ ભાવ જોવામાં આવે છે તેને કસાઈ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે મોહ રાગ દ્વેષના આવા શબ્દોથી પરિચિત છીએ. પછી ક્રોધ માન માયા લોભ, પછી હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા શ્રીવેદ પુરુષવેદ નપુસકવેદ. તો આ બધું શું છે? તો કે આ બધા કસાયો છે. જ્યારે જ્યારે પણ એ ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે નિયમથી એટલી માત્રામાં આત્મા પર્યાયની અંદર અવશ્ય દુઃખને પ્રાપ્ત થાય છે. એની પર્યાયની અંદર એનો ઘાત થાય છે. જીવ એટલો હણાય છે તો કે છે કે એવા હણાવાના ભાવ થાય, એવા ઘાતના ભાવ થાય તેને કસાઈ કહેવામાં આવે છે. અહીંયા ઘાત શબ્દનો અર્થ શું? અહીંયા આગળ ઘાત શબ્દનો અર્થ છે કે એનો જે સ્વભાવ પ્રગટ થવો જોઈએ, તો કે કસાઈના કારણે એવો એનો સ્વભાવ પ્રગટ થતો નથી, તેને ઘાત થયો, આત્માનો પર્યાયમાં ઘાત થયો એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિથ્યાત્વ એ એક કસાઈ છે. તો મિથ્યાત્વની ઉત્પત્તિમાં તો શું થાય છે કે આત્માનો પર્યાયમાં ઘાત થયો. એટલે શું કે જે સમ્યક્ત્વ એનો સ્વભાવ છે, તો સમ્યક્ત્વ ઉત્પન્ન ન થયું અને આ વિભાવરૂપ આત્મા પરિણમ્યો એ જ આત્માનો ઘાત થયો એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે રાગ દ્વેષના પરિણામ થયા. તો રાગ દ્વેષના પરિણામ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શું થાય છે કે આત્મા એટલો અસ્થિર થાય. બીજી ભાષામાં કહીએ સમજવા માટે તો કે એટલો આત્મા અશાંત થાય છે. તો કે જ્યારે આ કસાય રાગ દ્વેષના પરિણામ જ્યારે મટે છે ત્યારે આત્મા એટલો શાંત થાય છે. એને જ નાસ્તિક એમ કહેવામાં આવે કે જ્યારે વિતરાગતા પ્રગટ થાય છે, રાગ દ્વેષના અભાવ થાય છે, ત્યારે અહીંયા આગળ આત્મા એટલો શાંત થાય છે. શાંત એનો સ્વભાવ છે, શાંતિથી રહેવું એ એનો સ્વભાવ છે. પરંતુ આ જીવ જ્યારે રાગ દ્વેષના પરિણામ કરે છે, ક્રોધ માન માયા લોભના પરિણામ કરે છે, ત્યારે એને શાંતિ મળતી નથી. તો કે શાંતિ ન મળી તો શું થયો? તો કે પર્યાયની અંદર સ્વભાવનો એટલો ઘાત થયો, તો કે આત્મા એટલો અશાંત રહે છે. એમ આપણે ટોટલ જોયું કે એની ડેફિનેશન કે જે આત્માને કસે અર્થાર્થ દુઃખ દે તેને કસાઈ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે એની સામાન્ય જાણકારી લીધી કસાઈની. હવે આપણે એક 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 વસ્તુ આગળ વધતા જઈએ.
બરાબર.
કે કસાઈ કેટલા પ્રકારની? તો કે કસાઈ સામાન્ય રૂપથી ચાર પ્રકારની. કઈ કઈ? તો કે ક્રોધ, માન, માયા અને લોભ. એટલે કે આ ચાર પ્રકારની સામાન્ય રૂપથી કસાઈ કહેવામાં આવી છે. ક્રોધ, માન, માયા, લોભ આને કસાઈ કહેવામાં આવે છે. અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુરુષવેદ અને નપુસકવેદ એને ન કસાઈ કહેવામાં આવે. કસાઈ અને ન કસાઈમાં શું ફરક છે? તો કે ન કસાઈ છે તે કિંચિત કસાઈ, અલ્પ કસાઈ, અલ્પ વેદન, અને આ જે કસાઈ છે એ મુખ્ય વેદન, મુખ્ય કસાઈ. એવી રીતે બંનેની અંદર આવી રીતે ભાગ જોવામાં આવે છે. એમાં સૌથી પહેલા મૂળ આપણે વાત કસાઈની કરવાની છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. હવે આ જે ક્રોધ, માન, માયા, લોભ જે કસાઈ છે ને, તો કે એના બી ચાર ચાર પ્રકાર પડી જાય છે. તો કે તમે નામ સાંભળ્યા હશે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. તો કે અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય અને સંજ્વલન કસાય. તો કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એવી રીતે અપ્રત્યાખ્યાનમાં ક્રોધ, માન, માયા, લોભ, એવી રીતે પ્રત્યાખ્યાન કસાઈમાં ક્રોધ, માન, માયા, લોભ અને સંજ્વલન કસાઈમાં ક્રોધ, માન, માયા, લોભ. તો કે આવી રીતે અનંતાનુબંધીના ચાર, અપ્રત્યાખ્યાનના ચાર, પ્રત્યાખ્યાનના ચાર અને સંજ્વલનના ચાર. તો કે આવી રીતે ચાર ચાર સોળ ભેદ થઈ જાય છે. આ બધા કસાયોનું સ્વરૂપ છે. તો કે આવી બધી કસાયો જીવોના પરિણામોની અંદર, આ કસાઈ સહિત જે જીવ છે સંસારમાં, તો કે આવી ટાઈપની કસાયો જોવામાં આવે છે. હવે એ આપણે અનંતાનુબંધી ઇત્યાદિની ચર્ચા બી કરીશું, પણ એ પછી કરીશું. પહેલા સામાન્ય રૂપથી આપણે ક્રોધ, માન, માયા, લોભની ચર્ચા જોઈશું, પછી અનંતાનુબંધીની અંદર આપણે અંતર્ગત એની અંદર એની ચર્ચા કરીશું કે અનંતાનુબંધી ક્રોધ, પછી અનંતાનુબંધી માન, એની અંદર જીવને કેવા પરિણામ થતા જોવામાં આવે છે. તો સૌથી પહેલા ક્રોધ કોને કહેવામાં આવે છે અને એ ઉત્પન્ન કેમ થાય છે અને એને નષ્ટ કરવાનો ઉપાય શું? તમારી સામે ત્રણ પ્રશ્ન કે ક્રોધ કોને કહેવામાં આવે છે, એ ઉત્પન્ન કેમ થાય છે અને એ નષ્ટ કેવી રીતે થાય. તો સૌથી પહેલા ક્રોધ કોને કહેવાય? તો કે ગુસ્સાને ક્રોધ કહેવામાં આવે છે. સરળ બાલબોધની સરળ પરિભાષા કે ગુસ્સાને, ચીડચીડાહટને, તો કે એવા બધા જે ભાવ છે, તો કે એ બધા ક્રોધના અંતર્ગત જાય છે.
બરાબર.
તો કે ક્રોધ ઉત્પન્ન કેમ થાય છે? તો ક્રોધ તો થાય છે, ગુસ્સો થાય છે કોઈના ઉપર, આપણે કોઈના પર ગુસ્સો થઈએ છીએ, તો એ કેમ થાય છે, એનું મૂળ રીઝન શું છે? તો સૌથી પહેલા તો એ સમજજો કે જેટલી પણ કસાઈ આ ઉત્પન્ન થઈ આપણને, તો કે છે કે એનું મૂળ કારણ અજ્ઞાન છે. તો કે અજ્ઞાન એટલે શું? એ કે અજ્ઞાનને જ બીજા શબ્દમાં કહીએ તો કે વિપરીત માન્યતા છે. મિથ્યા જ્ઞાનની અપેક્ષા એને અજ્ઞાન કીધું અને શ્રદ્ધાની અપેક્ષા એ કહેવામાં આવે તો વિપરીત માન્યતા. તો કે વિપરીત માન્યતા અને અજ્ઞાનને કારણે આપણને અનંત સંસારનો બંધ કરવા વાળી આ બધી કસાયો ઉત્પન્ન થાય છે. તો કે વિપરીત માન્યતામાં શું એવું આપણે વિચારીએ છીએ કે જેના કારણે આપણને ક્રોધ આવી જાય છે? તો કે વિપરીત માન્યતાની અંદર અનેક પ્રકારની વાતો જોવામાં આવે છે કે જેના કારણે આપણે સ્વભાવથી ચ્યુત થઈને ગુસ્સો આદિ ક્રોધ આદિ કરીએ છીએ. દાખલા તરીકે આપણા ઘરમાં સર્વન્ટ છે, પાણીનો ગ્લાસ લઈને આવ્યો અને પાણીનો ગ્લાસ આપણી પાસે લઈને આવતા આવતા એને કસે ઠોકર વાગી અને એ ગ્લાસ પડી ગયો અને ગ્લાસના ટુકડા થઈ ગયા. હવે એ વખતે આપણે દ્રશ્ય જ્ઞાનમાં ઘે બન્યું, માત્ર એ ગ્લાસ લઈને આવ્યો, ગ્લાસ ફૂટ્યો અને એ પ્રમાણે એની જાણકારી આપણા જ્ઞાનમાં થઈ. હવે ત્યાં સુધી તો આપણો સ્વભાવ છે જાણવાનો કે ભાઈ આ જે ઘટના બની તેને તો આપણે જાણ્યું, પરંતુ એવો જીવને ખ્યાલ નથી કે હું માત્ર જાણવા વાળો છું, આ દ્રશ્ય જે થઈ રહ્યું છે એનું ખાલી મારા જ્ઞાનમાં ઘે બન્યું છે એટલું ન સમજતા એમ સમજે છે કે આને ધ્યાન ન રાખ્યું એટલા માટે ગ્લાસ ફૂટી ગયો. આવી એક એની મિથ્યા માન્યતા એના ખ્યાલની અંદર પડેલી છે, એના ભાવોમાં પડેલી હોવાને કારણે એને ક્રોધ ઉત્પન્ન થયો. હવે એનું એનાલિસિસ કરવામાં આવે, એટલે કે એનું જ્ઞાન, સત્ય જ્ઞાન કરવામાં આવે, તો એ પરિસ્થિતિમાં શું બન્યું? તો એ પરિસ્થિતિમાં એ બન્યું કે એ ગ્લાસ એ સમયે એ કાળે ફૂટવાનો હતો એટલે એની યોગ્યતા અનુસાર ફૂટ્યો છે, એટલે કે એ નોકરના હાથેથી એ ગ્લાસ ફૂટ્યો નથી. હજી આગળ જઈને વાત કરીએ તો નોકરના હાથ ખરેખર ગ્લાસને અડતો પણ નથી. ગ્લાસ એક અલગ દ્રવ્ય છે, એ સર્વન્ટ એક અલગ દ્રવ્ય છે, બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એક દ્રવ્ય ખરેખર બીજા દ્રવ્યનું કરતા હરતા નથી, માટે સર્વન્ટ એ ગ્લાસને ફોડે તો કે છે કે એમ બની શકે નહીં. કેમ? કારણ કે સર્વન્ટ એ ગ્લાસની અંદર કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરી શકે નહીં. એ ગ્લાસના જેટલા પણ પરમાણુનો સ્કંદ છે તે એ પરમાણુની સ્કંદની એ સમયે એવી જ પ્રકારની યોગ્યતા હતી કે વિખરાઈને અલગ પડવાની જ કાળ ઘટના બનવાની હતી. તો એ પોતાનું કાળ પાક્યો તો એ ગ્લાસના પરમાણુ એ સ્કંદો આવી રીતે વિખરાઈ વિખરાઈને અલગ અલગ પડ્યા છે પોતાની યોગ્યતાથી. એની અંદર સર્વન્ટે કંઈ પણ કર્યું નથી. આવું એને જ્ઞાન ન હોવાને કારણે એની મનની અંદર એમ એને ભ્રાંતિ ચાલે છે કે સર્વન્ટના કારણે આ ગ્લાસ ફૂટ્યો, માટે એને ક્રોધ કોના પર કર્યો? સર્વન્ટ ઉપર કર્યો. શું માનીને કર્યો? કે સર્વન્ટે ગ્લાસ ફોડ્યો છે અને આનાથી નુકસાન થયું છે અને એ નુકસાન મારું થયું છે એવી એની માન્યતા પડેલી છે. અને એ પોતાને ગ્લાસના ફૂટવાથી પોતાનું નુકસાન માને છે, જે એ પરદ્રવ્ય અને પરદ્રવ્યમાં ફેરફાર થવાથી એ પોતાનું નુકસાન માનતો હોવાને કારણે આ સર્વાંગ ઘટના, જો કે એના જ્ઞાનનું ખાલી ઘે હતું, પરંતુ જ્ઞાનનું ઘે માત્ર ન લેતા આવી રીતે એ અજ્ઞાનના કારણે એક દ્રવ્યને બીજા દ્રવ્યનું હસ્તક્ષેપ માનીને આ જે બી ઘટના બની તેને પોતાના જ્ઞાનમાં જેમ છે તેમ ન જાણીને વિપરીત જાણ્યું, વિપરીત અભિપ્રાય સહિત જાણ્યું, એટલા માટે એને ગુસ્સો આવી ગયો. હા, કોઈને ખ્યાલ આવે આની અંદર? કોઈક ના સમજાવ્યું એવું?
ના, તો બધા આવી જ રીતે નિલેશભાઈ ગુસ્સામાં જે જે ટાઈમે આપણને આવે છે, આવા ભાવો આવે છે કોઈ પણ સમયે, તો એના માટે એ સમયે કોઈ ભી કશાય માટે ત્યારે આવી વિપરીત માન્યતા જ જવાબદાર છે એમ ને. તો
એટલે મિથ્યા દ્રષ્ટિ માટે, હા, હું સમજવા જેવી વાત છે, જે મિથ્યા દ્રષ્ટિ છે એના માટે તો જ્યાં સુધી મિથ્યાત્વ ઊભું છે ત્યાં સુધી એને વિપરીત માન્યતા જ જવાબદાર છે. એટલા માટે કીધું કે આપણે ઓલું સ્વરૂપ પણ સમજીશું. કયું? કે અનંત અનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, આ જે ચાર છે ને, દાખલા તરીકે આપણે અત્યારે અનંત અનુબંધી ક્રોધ નું એક પાર્ટ સમજીએ છીએ, જે ભાગની અંદર જે મૂળ કારણ થી સમજાવવામાં આવ્યું છે ને, જે રીતે એ ભાગની અંદર એનું એનાલિસિસ કર્યું છે, તો મૂળમાં આપણને મુખ્ય રાખીને એ સમજાવવામાં આવ્યું છે. સમ્યક દ્રષ્ટિને મુખ્ય રાખીને નથી સમજાવ્યું આ પાઠ, સમજજો.
બરાબર.
સમ્યક દ્રષ્ટિને પણ ગુસ્સો આવી જાય કદાચ, પરંતુ એને વિપરીત જ્ઞાન નથી, એને સમ્યક જ્ઞાન હોવાને કારણે એ બધું સમજે છે કે એ વખતે ગ્લાસના પરમાણુ એ જ વખતે આવી રીતે સમજો છૂટવાના હતા તો છૂટ્યા છે, એવું એને સમ્યક જ્ઞાન છે આત્માના ભાન પૂર્વક. ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવને હકીકતની અંદર આત્માનું ભાન નથી, આગમથી એને જાણ્યું તો છે પણ વાસ્તવિક ભેદ વિજ્ઞાન ન હોવાને કારણે, પદાર્થોની સ્વતંત્રતાનો ખ્યાલ ન હોવાને કારણે એને જે પણ કોઈ ક્રોધ અને જે પણ કોઈ કસાય થાય છે એ આવી રીતે અજ્ઞાનને કારણે જોવામાં આવે છે. જગતની અંદર કોઈ બી ચીજ લઈ લો ને, આપણને ગુસ્સો દરેક જગ્યાએ તમે એ પ્રસંગને તમે યાદ કરો તો એના પેટાળમાં જશો ને, એના પેટાળમાં જશે તો આ મિથ્યા ભાવ, આ વિપરીત અજ્ઞાન એ બિલકુલ તમારી સામે સ્પષ્ટપણે આવીને ઉભું રહી જશે કે વાત સાચી છે. તમે એની પાછળ જતા જાઓ. દાખલા તરીકે કોઈ પણ ચીજમાં તમને ગુસ્સો આવ્યો તો તમે તમે એનું એનાલિસિસ કરતા જાઓ કે આ મને કેમ આવ્યો. તો હવે એના સમજો કેમ કેમ કરીને જે પ્રશ્ન કરતા જશો ને તો છેલ્લો એન્સર એ આવશે કે વિપરીત અજ્ઞાનને કારણે મને એના પ્રત્યે ક્રોધ આવ્યો. બરાબર? જો આપણે એક બીજો દાખલો લઈએ એટલે આપણને સ્પષ્ટ થાય. દાખલા તરીકે સમજો ક્રિકેટ મેચ છે, ક્રિકેટ મેચ ચાલે છે. હવે બધા મેચ જોવે છે. હવે એ વખતે શું થાય છે કે ઇન્ડિયાના બેટ્સમેન હોય સમજો કે જેના પ્રત્યે ઇન્ડિયા વાળાને રાગ હોય, સીધી વાત છે, તો કે એ લોકો પ્રત્યે આપણને રાગ છે. તો હવે એ લોકો જયારે બેટિંગ કરતા હોય ત્યારે સમજી લો કે એ લોકો બરોબર ના રમે, એક સીધો સાદો સરળ બોલ આવે તો પણ સમજો કે એ લોકો ન મારી શકે. તો કે એવા દ્રશ્યો આપણે જ્ઞાનમાં જયારે જ્ઞાત થાય છે ત્યારે આપણને ક્રોધ આવી જાય છે. એક જ ઓવરમાં સમજો બે રન બનાવવાના હોય અને એક જ ઓવરમાં બે રન બનાવવાના હોય અને 8 વિકેટ બાકી હોય હાથ ઉપર અને સારા સારા બેટ્સમેન ઉભા હોય, એમ હોવા છતાં પણ આપણે 6-6 બોલ મેડન કાઢે એ બેટ્સમેન, તો આપણને અહીંયા આગળ બેઠા બેઠા ટીવી જોતા જોતા આપણને ગુસ્સો આવી જાય છે એના પ્રત્યે. હવે એ જે ગુસ્સો આવી ગયો તો કે તમે એનું એનાલિસિસ કરો કે આ ગુસ્સો કેમ આવ્યો. કારણ કે આપણી માન્યતામાં શું પડેલું છે? વિપરીત માન્યતા, વિપરીત બુદ્ધિ પડેલી છે. તો આપણી માન્યતામાં એ પડેલું છે કે સામેવાળો ઓલો જે બેટ્સમેન જે છે ઇન્ડિયાનો, તો કે છે કે એ બેટ્સમેન એ બોલને મારી શકે છે અને એની અંદર એ 4 રન કે 6 રન બનાવી શકે છે. આવી માન્યતા આપણી માન્યતામાં પડેલી છે, આ પ્રમાણેનો અભિપ્રાય આપણામાં પડેલો છે. હવે થાય છે શું કે આપણી ઈચ્છા તો એવી છે, આવી માન્યતા તો પડી છે. હવે ઈચ્છા તો કે આપણી ઈચ્છા શું છે કે આપણી ઈચ્છા તો એવી છે કે દરેક બોલમાં ચોગ્ગો મારે અથવા તો આ 2 રન કરવાના છે તો કે આ 2 રન કરી લે. હવે ઈચ્છા તો આપણી આવી છે, પરંતુ અહીંયા આગળ બહારમાં જે કાર્ય જોવામાં આવે છે રન બનવાનું, તો કે રન બનવાનું જે કાર્ય છે એ તો કે એના પરિણામની યોગ્યતા છે, પુદગલના પરિણામની યોગ્યતા છે. એટલે એની અંદર એ બેટ્સમેનનું કંઈ પણ ચાલવાનું નથી કે કંઈ પણ ચાલી શકતું નથી. કારણ કે બોલ એક સ્વતંત્ર દ્રવ્ય છે, બેટ એક સ્વતંત્ર દ્રવ્ય છે, એ વ્યક્તિ છે તે સ્વતંત્ર દ્રવ્ય છે, જેનું જે સમયે જેવું પરિણમન થવાનું હોય એવું જ થાય છે. બોલનું એ બેટ ઉપર 6-6 બોલ સુધી ન આવવાનું હોય તો કે નથી જ આવવાનું. તો કે આવી જ એક યોગ્યતાઓ એ બોલના પરમાણુઓમાં જોવામાં આવે છે. તો કે આવું આપણને ન ખ્યાલ હોવાને કારણે અને માન્યતામાં એમ પડેલું છે કે એ મારી શકે છે, એ રન બનાવી શકે છે, તેવા વિપરીત અભિપ્રાયના કારણે અને પ્લસ આપણી ઈચ્છા એવી છે કે એ 2 રન બનાવીને મેચ જીતાડે અથવા તો દરેક બોલની અંદર રન મારે, તો આવી ઈચ્છા તો આવી છે, પરંતુ ઈચ્છા અનુસાર જ્યારે કાર્ય થતું નથી ત્યારે સહજે આપણને ગુસ્સો આવી જાય છે. એનું મૂળ કારણ શું? કે મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાન શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા છે. એક્ઝામ્પલમાં શું લીધું કે આ એ વ્યક્તિ એ રન બનાવી શકે છે. રન શેનાથી બને છે? કે રન તો એ પૂતગલનું પરિણમન છે. એ બોલનું એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રાંતરમાં ગમન કરવા યોગ્યતા હોય તો જાય અને જો ગમન કરવાની યોગ્યતા ન હોય તો ન જાય. આવું એને વસ્તુનું સ્વરૂપ ન ખ્યાલમાં આવતું હોવાને કારણે અને પોતાની ઈચ્છા છે એ રૂપે પરિણમન કરાવવાની પદાર્થોની અને એ રૂપે જ્યારે નથી જોવામાં આવતું ત્યારે એને ક્રોધ આવી જાય છે. આટલો ખ્યાલ આવ્યો બધાને? દરેક ચીજમાં લગાવો તમારા રૂટીન લાઈફની અંદર, દરેક ચીજની અંદર તમે એ જ પ્રમાણે ઘટના ઘટો. સહેજે સમજી લો કે કસે કોઈ બી જગ્યાએ પહોંચવાનું મોડું થઈ ગયું, તમે લગાવો પ્રેક્ટિકલ. તમે એ વખતે ભેદ વિજ્ઞાન કરો. આપણે કેમ ઘરગથ્થુ દાખલા આપીએ છીએ? કારણ કે આપણે આ રોજિંદા જીવનમાં જ આ બધી કસાયો કરીએ છીએ અને આપણો અનંત સંસાર વધતો જાય છે. તો હવે ભેદ વિજ્ઞાન ક્યાં કરવું? એવું છે કે મંદિરમાં જઈએ ત્યારે ભેદ વિજ્ઞાન કરવું અને મંદિરમાંથી બહાર નીકળીએ ત્યારે ક્રોધ કરવો? એવું તો સ્વરૂપ નથી ને. ભેદ વિજ્ઞાન જ્યારે આપણે પોતાને દુઃખી મહેસૂસ કરીએ અને આ જે દુઃખ છે તેને હંમેશના માટે દૂર કરવા માટે આપણે ભેદ વિજ્ઞાન કરવું, તો આપણને શાંતિ ક્યારે મળશે? વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન કરવાથી આપણને શાંતિની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આવું તત્વજ્ઞાન નથી થતું ત્યાં સુધી માનસિક શાંતિ પણ નથી મળતી, અને જ્યાં માનસિક શાંતિ ન મળે, સમજણથી શાંતિ ન મળે, તો પછી આગળ જઈને આપણને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય? કારણ કે તીવ્ર કસાય અને ખોટું અજ્ઞાન લઈને ક્યારે પણ આપણો ઉપયોગ સ્વભાવ સન્મુખ થાય નહીં. આવી કસાયો તીવ્ર પડેલી હોય અને ઉપયોગને ગમે તેટલો આત્મા તરફ લગાવવા માંગીએ, પરંતુ એ જે કસાય છે તે ઉપયોગને આત્મ સન્મુખ કરવા દેતી નથી. ઉપયોગ આત્મ સન્મુખ ક્યારે થાય, અનુભૂતિ ક્યારે થાય, કે ઉપયોગ એટલે જ્ઞાન, કે જ્ઞાનની અંદર પહેલા વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ બિલકુલ સ્પષ્ટ જોઈશે, અને વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ બિલકુલ સ્પષ્ટ થઈ જાય, જ્ઞાન એ સંબંધીનું નિર્મળ થઈ જાય, ભલે જ સમ્યકની વાર છે, એમ છતાં પણ સમ્યક દર્શન પહેલા જ્ઞાન આપણું એટલું વસ્તુ વ્યવસ્થા સંબંધીનું ચોખ્ખું થઈ જાય, નિર્મળ થઈ જાય, સ્પષ્ટ થઈ જાય, અને જ્યારે નિર્ભારપણું આવે જ્ઞાનમાં કે હવે હું ખરેખર આ વિશ્વનો કોઈ કરતા હર્તા નથી, માત્ર જ્ઞાતા છું, એમ એને અહેસાસ થાય, ફિલિંગ થાય, ત્યારે એ પોતાના ઉપયોગને સ્વભાવ સન્મુખ વાળે, ભેદ વિજ્ઞાન કરે, આખા જગતથી જુદો પોતાને અહેસાસ કરે, ત્યારે એને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો અવકાશ છે. અને જ્યાં સુધી આવી તીવ્ર કસાયો પડી હોય, જગતના પદાર્થોનું પરિણમનની જે બુદ્ધિ પડી છે, ફેરફાર કરવાની જે બુદ્ધિ પડેલી છે આપણી, તો એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવા ક્રોધાદી ભાવ આપણને નિરંતર થયા કરશે, એટલે કે એનો અભાવ થતો નથી. કેવું આવું વસ્તુ વ્યવસ્થા, ઘરેથી નીકળ્યા, કોઈ વચ્ચે આવી ગયું, પહોંચવાનું હતું 9 વાગે અને પહોંચાઈ ગયું 10 વાગે, તો હવે શું થયું કે સમજી લો કે જેમ જેમ સમજો કે તમે લેટ થતા જાઓ, દાખલા તરીકે રસ્તામાં જ છો, 9 તો વાગી ગયા જ રસ્તામાં જ, હવે હજીને 1/2 કલાકનો સમય છે, ગાડીમાં છો તમે, તમારે ટ્રાફિક જામ થઈ ગયો, હવે થાય છે શું? 1/2 કલાક સુધી ગાડીમાં બેસીને આપણે શું કરીએ છીએ કે ગાડીમાં બેસીને 1/2 કલાક સુધી ક્રોધ કરીએ છીએ. ખ્યાલ આવે છે બધાને? બરોબર ને? હવે એ હવે તમે પોતાની જાતે એનાલિસિસ કરો કે મેં ગાડીમાં બેસીને ક્રોધ કેમ કર્યો, કેમ કે મારી ઈચ્છા શું હતી? મારી ઈચ્છા 9 વાગે જ પહોંચી જવાની હતી. હવે થયું શું કે બહારના જે કાર્ય છે તે પોતાની ઈચ્છા અનુસાર નથી થતા, બહારના જેટલા પણ કાર્ય છે તે પોતાની યોગ્યતા અનુસાર થાય છે. આ સિદ્ધાંત, બહારના કાર્ય મારાથી નથી થતા, બહારના જેટલા પણ કાર્યનું પરિણમન છે તે કે કાર્ય એની યોગ્યતા અનુસાર થાય છે, અને હું એની અંદર હસ્તક્ષેપ કરું છું. પહોંચવાનું હતું 9 વાગે અને પહોંચી ગયો 10 વાગે, રસ્તામાં જ લેટ થઈ ગયું, તો હું કસાય કરું છું, ક્રોધ કરું છું, ગુસ્સો કરું, યા તો ઘરવાળા ઉપર કરીશ, યા બીજા કોઈ પર કરીશ, યા તો રસ્તાની અંદર સમજો ટ્રાફિક ઉપર કરીશ, ગમે તેમ કરીને પણ હું આકુળ વ્યાકુળ થાઉં છું. કેમ? ચિત્તમાં શું પડ્યું છે? ચિત્તમાં એ પડ્યું છે કે મારા ધાર્યા પ્રમાણે કાર્ય થવું જોઈએ, અને હું આ જ પ્રમાણે વર્તું, એવું જે એને હટાગ્રહ છે, એવી એની અસમજણ છે કે ધાર્યા પ્રમાણે જ મારા કાર્ય થાય તો જ હું સુખી થઉં, એવી જે એની માન્યતા પડેલી છે, તો કે એના કારણે હવે ઈચ્છા અનુસાર તો ન થયું, તો કે છે કે એને ગુસ્સો આવી જાય છે. હવે સમજો જરા કે બની શકે કે હવે આ છેતરાઈ જાય છે ક્યાં? કે પુણ્યના ઉદયની અંદર છેતરાઈ જાય છે, અને પાપના ઉદયની અંદર આ ક્રોધાદી પરિણામ કરે છે. પુણ્યના ઉદયમાં કેવી રીતે છેતરાઈ જાય છે કે જગતની અંદર એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ જોવામાં આવે છે કે જેવા અહીંયા આગળ પરિણામ કર્યા, એટલે કે ઈચ્છા કરી, તો એ અનુસાર બહારમાં એવું કાર્ય પણ જોવામાં આવે છે, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. દાખલા તરીકે 9 વાગે પહોંચવાની ઈચ્છા, તો ઘરેથી નીકળ્યો અને મને ટ્રાફિક બી ન મળ્યો, અને યથા યોગ્ય 9 વાગે હું સમયસર પહોંચી ગયો, સમયસર નીકળ્યો તો સમયસર પહોંચી ગયો. બીજા એવા કેટલાય કાર્યો જગતની અંદર ડગલે ને પગલે જોવામાં આવે કે મેં જે પ્રમાણેની ઈચ્છા કરી હોય તે પ્રમાણે સમજો કે અહીંયા આગળ બહારમાં એવી કાર્ય એ પ્રમાણે જોવામાં આવે, પરંતુ એ વખતે એમ સમજવું કે કાર્ય તો પોતાના ઉપાદાનગત યોગ્યતાથી થયું છે, અને અહીંયા આગળ ખાલી માત્ર ઈચ્છા થઈ, અને ઈચ્છાની પૂર્તિ થઈ તો પુણ્યનો ઉદય સમજવો. દાખલા તરીકે એક બેટ્સમેન હોય, તો એ બેટ્સમેનને સેન્ચુરી મારવાની ઈચ્છા છે. હવે સમજી લો કે એનો પુણ્યનો ઉદય હોય, તો પુણ્યનો ઉદય તો એનો રહ્યો, અને બહારમાં સેન્ચુરી થઈ એ તો એની યોગ્યતા અનુસાર થઈ, એણે મારી છે તે નથી થઈ, પરંતુ એની પોતાની ઈચ્છા હતી, અને અહીંયા આગળ એને સેન્ચ્યુરી કરી તો આ જીવને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ એટલો ઘનિષ્ઠ છે કે એને એમ થઈ ગયું કે મારી ઈચ્છા ને મારા ધાર્યા પ્રમાણે મેં આ કાર્ય કર્યું. તો એની અંદર આ શું કરે છે? એની અંદર તો આ હર્ષના પરિણામ કરે છે. અજ્ઞાન ઉભું રહ્યું એ વખતે ક્રોધ તો ન આવ્યો, પરંતુ હર્ષના પરિણામ કર્યા. અને જેવું પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થતું ન દેખ્યું તો એ વખતે શું થઈ ગયું કે ઓલામાં તો એને પુણ્યનો ઉદય આવ્યો, અહીંયા આગળ એના પાપનો ઉદય આવ્યો. તો પાપના ઉદયમાં અહીંયા આગળ ઈચ્છા તો કરી હતી, પણ ઈચ્છાની પૂર્તિ ન થઈ તો એને શું થઈ ગયું તો કે એને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. પણ એ ક્રોધ અને ગુસ્સો આવ્યો એનું મૂળ કારણ શું? કે મૂળ કારણ અજ્ઞાન. તો કે અજ્ઞાન શું? કે પોતાની હું પોતાની ઈચ્છા અનુસાર જગતના પદાર્થને પરિણમાવી શકું છું એવી એની જેમ માન્યતા જે છે, અને ઈચ્છા અનુસાર જ્યારે બહારમાં કાર્ય બનતું નથી તો એને ગુસ્સો અને ક્રોધ આવી જાય છે. આટલો ખ્યાલ આવ્યો બધાને?
હાજી બરાબર. હા
બરાબર ને. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે?
તો મેઇન ગુસ્સાના કારણમાં આપણે અજ્ઞાન લઈએ અત્યારે, લાઈક આપણી આઈ મીન અત્યારની મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં અજ્ઞાન જ લઈ શકાય, પણ ત્યાં આપણે ઈચ્છાને ભી લઈ શકીએ બીજા કારણ તરીકે.
બરોબર છે. એક્ચ્યુઅલી શું છે ઈચ્છા? શું છે ઈચ્છા? તો કે ઈચ્છા છે ચારિત્ર મોના ઉદયમાં આપણને ઈચ્છા થાય છે, સમજજો. ચારિત્ર મોહના ઉદયમાં આપણને કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય છે. તો ચારિત્ર મોહનો ઉદય ખરો, પરંતુ ચારિત્ર મોહનો કયો ઉદય પણ વર્તે છે સાથે સાથે? તો કે આવું જે અજ્ઞાન ઉભું છે ને, તો અજ્ઞાનની સાથે કયો ચારિત્ર મોહનો ઉદય લેવો? તો કે અનંતાનુબંધી વાળા ચારિત્ર મોહનો ઉદય લેવો, એમ સમજવું.
બરાબર.
અનંતાનુબંધી કસાય કોને કહેવાય? કોઈને ખ્યાલ છે તો મને બતાવે જરા. કોઈ આમાં પ્રશ્ન છે તમારામાંથી કોઈને?
માઉન્ટેન 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 ની ઉપર લાઈન કરીએ ને, પથ્થર ઉપર લખી હોય ને.
હા હા, પણ એને એનું શબ્દાર્થ કોઈને ખ્યાલ છે? અનંતાનુબંધી નો
અનંતાનુબંધી સંસાર વધારવા માટે જે જવાબદાર છે, અનંત સંસાર વધારવા માટે.
બરોબર છે, બરોબર છે. હા ભાવ બરોબર છે તમારો. બીજું કોઈ કહેશે?
જો બોલતા હતા. હાજી
હા બોલો બોલો.
ઓકે. હા
કોબડ.
અચ્છા જો આપણે હવે એનો છે ને શબ્દાર્થ કરીએ, બરાબર. હવે આ કસાઈનું જ પ્રકરણ ચાલે છે. કસાઈમાં આપણે ક્રોધનું પ્રકરણ સમજ્યા, અને ક્રોધની અંદર હવે આપણે અનંતાનુબંધી ક્રોધ સમજીએ છીએ. કેમ? કારણ કે આ પ્રકરણની અંદર જે પરિભાષા ક્રોધ અને કસાઈનું ઉત્પત્તિનું કારણ એ બધી જે ચર્ચા ભાગની અંદર જે કરવામાં આવી છે તેમાં મુખ્ય રૂપે અનંતાનુબંધી સંબંધી મુખ્યતા ચર્ચા રાખીને કરવામાં આવી છે. હવે સમજો જરા, આપણી આ જે પણ કસાઈ વર્તમાનમાં થઈ રહી છે તેને બધી અનંતાનુબંધી કસાઈ કહેવાય. અનંતાનુબંધી એટલે શું? તો એની અંદર અનંત પ્લસ અનુ પ્લસ બંધ ત્રણ ચીજ. અનંત પ્લસ અનુ પ્લસ બંધ. અનંત નામ મિથ્યાત્વનું છે, સમજો જરા. અનંત એટલે મિથ્યાત્વ, અનુ એટલે સાથે સાથે, અને બંધી એટલે બંધાવા વાળી. જે કસાય મિથ્યાત્વની સાથે સાથે બંધાવા વાળી હોય તેને અનંતાનુબંધી કસાઈ કહેવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એને સરળ ભાષામાં કહીએ તો જે અનંત સંસારનું કારણ થાય. આ અનંત શબ્દ ભાવથી ગર્ભિત છે, ભાવથી મુખ્ય રાખે, ભાવની મુખ્યતા રાખે છે. કે એ અનંતાનુબંધી કસાય એટલે શું? હવે એ પ્રકૃતિ તો ચારિત્ર મોનીની છે, સમજો. મિથ્યાત્વ છે તે દર્શન મોનીની પ્રકૃતિ છે, અનંતાનુબંધી કસાય તે ચારિત્ર મોનીની પ્રકૃતિ છે. આપણને વર્તમાનમાં મિથ્યાત્વ છે, જ્ઞાનમાં પણ વિપરીત માન્યતા, વિપરીત જ્ઞાન છે, એટલે એને આપણે અજ્ઞાન કહીએ છીએ, કુજ્ઞાન, અજ્ઞાન. અને ચારિત્રની અંદર, તો કે ચારિત્રની અંદર અનંતાનુબંધી આદિ ચારે કસાયનો ઉદય છે. મુખ્ય રૂપથી આપણે અત્યારે અનંતાનુબંધીની વાત લઈએ તો કે અનંતાનુબંધી કસાયનો ઉદય વર્તી રહ્યો છે. તો કે અનંતાનુબંધી કસાયમાં શું થાય છે? તો કે અનંતાનુબંધી કસાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એને કેવા કેવા પરિણામ થાય છે? તો કે છે કે આવી રીતે મોહભાવ છે ને, મોહભાવ, તો મોહભાવના કારણે એને ઈચ્છા થાય છે. મોહ છે જગતના પદાર્થોને પરિણમન કરાવવાનો મોહ પડ્યો છે, અને એ અભિપ્રાયમાં શું પડ્યું છે કે હું જગતના પદાર્થોને પરિણમન કરાવી શકું છું, એવો અભિપ્રાય અને જગતના પદાર્થોને પરિણમન કરાવવાનો મોહ, તે મોહના કારણે ઈચ્છા ઉત્પન્ન થઈ અને એ અનુસાર જેટલું પણ પરિણમન જોવામાં આવે છે ક્રોધાદી કસાય રૂપ, તે બધું અનંતાનુબંધી કસાયમાં ચાલ્યું જાય છે. એનું મૂળ કારણ એ છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ ઉભું હોવાને કારણે જેટલા પણ રાગ દ્વેષના આપણા કસાયના પરિણામ છે એ બધા અનંત સંસારનો બંધ કરવા વાળા પરિણામ છે. એની સામે હવે આપણે એક દાખલો બીજી રીતે સમજીએ તો આનું સ્વરૂપ થોડું ઓર સરળતાથી સ્પષ્ટ થાય. હવે એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા લઈએ. હવે એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ હવે આ અનંતાનુબંધી કસાયનો ઉદય નથી, હવે એને અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય છે. ચોથા ગુણસ્થાનની વાત કરું છું તો અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય તો છે પરંતુ અનંતાનુબંધી કસાયનો ઉદય નથી. તો હવે થાય છે શું કે એને પણ મોહભાવ તો હજી ઉભો છે, કસાય તો છે અને મોહભાવની અંદર એને ઈચ્છાઓ પણ થાય છે અને ઈચ્છા અનુસાર એ એવી રીતે પરિણમવા પણ માંગે છે. એમ હોવા છતાં પણ કે છે કે એને બી કસાય થતી હોવા છતાં પણ એટલે કે એનું જ્ઞાન વિપરીત નથી, એનું જ્ઞાન સમ્યક છે. બીજું જેવી કસાયોમાં તીવ્રતા મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવે છે એવી કસાયની તીવ્રતા આ અપ્રત્યાખ્યાન વાળાને જોવામાં આવતી નથી. એને શાસ્ત્રીય શબ્દમાં કહીશું તો એને જ ચારિત્રની કમજોરી કહેવામાં આવશે. દાખલા તરીકે એવી જગતના પદાર્થો, દાખલા તરીકે હવે એને બી લેટ થાય, બની શકે એ બી ઘરમાંથી નીકળ્યો છે, કારમાંથી નીકળે છે, એ જ દ્રષ્ટાંત એના પર લાગુ કરો, એને પણ અડધો કલાક લેટ થયું તો એને પણ આકુળતા વ્યાકુળતા થાય છે. તો એના આકુળતા વ્યાકુળતાનું કારણ શું છે કે એના આકુળતા વ્યાકુળતાનું કારણ તો ચારિત્ર મોહનો ઉદય તો છે, ચારિત્ર મોહના ઉદયની અંદર એને જલ્દી પહોંચવાનો ભાવ છે અને પહોંચી શકતો નથી પાપના ઉદયથી, તો એને પણ આકુળતા તો થાય છે. એમ હોવા છતાં પણ એને અજ્ઞાન નથી, એના કારણે એને જે પણ આકુળતા થઈ એનાથી એને અલ્પ સંસારનો બંધ તો થશે પરંતુ અનંત સંસારનો એને બંધ થતો નથી. અનંત સંસારનો બંધ ક્યારે થશે, જ્યારે અજ્ઞાન ઊભું છે, મિથ્યાત્વ ઊભું છે, તો એની સાથે સાથે જે જે કસાય ઉત્પન્ન થશે તો કે અનંત સંસારનો બંધ કરવા વાળી કસાય જોવામાં આવે છે. એ બી પ્રયત્ન કરશે, જલ્દી પહોંચવાના પ્રયત્ન બી કરશે, એને બી કદાચિત ક્રોધ બી આવી જશે, પરંતુ એની ચારિત્રની એની કમજોરી છે કે અજીન સ્વરૂપમાં ઠર્યો નથી, હજી એની ભૂમિકા ગ્રસ્ત દશાની છે, હજી એ જગતના કાર્યોમાં પડેલો છે, ઉભો છે, હજી એને તત્સંબંધીનો મોહભાવ છે, એને પણ ક્રોધ જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ એનો જે ક્રોધ છે તે અનંત સંસારનું કારણ કેમ નથી બનતો, કારણ કે એને મિથ્યાત્વ અને અજ્ઞાન નથી. અને મિથ્યા દ્રષ્ટિને અનંત સંસારનું કારણ કેમ બને છે, કારણ કે એને મિથ્યાન અને અજ્ઞાન ઉભું છે. ત્રીજી વાત સમજો, બની શકે એવી બી એક સિચ્યુએશન બની શકે કે સમ્યક દ્રષ્ટિ હોય અને એને વધારે ગુસ્સો આવી જાય, એવું બી બને, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો કે છે કે એને થોડોક જ ગુસ્સો દેખાય બહારમાં, એવું બી બને, કદાચિત થોડાક પરિણામ વિચલિત થયા પરંતુ એ પોતાને પાછો સંભાળી લે છે. તો કે એવું બને છે, તો કે એવું ક્યાં બને છે કે કસાયોમાં આવું વેરિએશન પણ જોવામાં આવે છે. તો કે આવું વેરિએશન કેમ જોવામાં આવે છે કે એક લેસિયાનું પણ અલગથી પ્રકરણ આવે છે. છ પ્રકારની લેસિયા હોય છે, તમે નામ બી સાંભળ્યું હશે. તો કે લેસિયાઓની અંદર તારતમ્યતાને કારણે એ તીવ્રતા અને મંદતાના દરેક કસાયોની અંદર ભેદ પડે છે. દાખલા તરીકે અનંતાનુબંધી કસાય હોય તો એની અંદર પણ સમજો તીવ્રતાથી લઈને મંદતાના ભેદ પડશે. તો કે છે કે લેસિયાની અંદર કસાય તો અનંતાનુબંધી અને એની અંદર અત્યંત મંદ ઉદય પણ જોવામાં આવશે અને અત્યંત તીવ્ર ઉદય પણ જોવામાં આવશે. હવે અપ્રત્યાખ્યાનનો ઉદય હોય તો અત્યંત તીવ્ર ઉદય પણ જોવામાં આવશે, અત્યંત મંદ ઉદય પણ જોવામાં આવશે. એની પણ એક વિશેષ બીજી બધી ચર્ચા છે, સમય પ્રમાણે ગમે ત્યારે એ બી ટોપિક આની જોડે ટચ કરીશું, પણ આ અત્યારે એનો ખુલાસો કરવા માંગીએ છીએ કે ગુણસ્થાન ચોથું હોય, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, ગ્રસ્ત દશામાં રહેતો હોય, એને પણ કેટલીય દરેક સમયે એને પણ ઈચ્છાઓ થાય છે અને એને પણ કાર્ય એ અનુસાર કરવાની ઈચ્છાઓ થાય છે. એમ હોવા છતાં પણ એને પદાર્થોની સ્વતંત્રતાનું જ્ઞાન રહેતું હોવાને કારણે એની કસાયોને અનંત સંસારનું કારણ ગણવામાં આવતી નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિને એ જ કસાયો સેમ ટુ સેમ, મતલબ ગુસ્સો આવો, સેમ ટુ સેમ એટલે ગુસ્સો આવવો, એ પ્રમાણે ઈચ્છા થવી, એ પ્રમાણે કાર્યનું પરિણમન કરવાનો ભાવ થવો, એમ હોવા છતાં અજ્ઞાન છે, ઓલા ને જેટલી પકડ છે એના કરતા આની જે પકડ જે છે કસાયોમાં તે કે વિશેષ છે, વધારે છે, અનંત સંસારનું બંધ કરવા વાળી છે. બંનેની અંદર આસમાન અને જમીનનો ફરક જોવામાં આવે છે. આ પ્રમાણે ફરક છે. કોઈને ક્વેશ્ચન આની અંદર?
એટલે એટલે નિલેશભાઈ અહીંયા એવું કન્ક્લુડ કરી શકીએ કે એવું જરૂરી નથી કે ઇન્ટેન્સિટી ઉપરથી કે એની 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 એગ્રેસિવનેસ પરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે આ અનંતાનુબંધી કશાય અને આ પેલી બીજી અપ્રત્યાખ્યાન વર્ણ્ય કશાય. એટલે ઇન્ટેન્સિટી પરથી આપણે ડિસાઈડ ના કરી શકીએ કે એકદમ વધારે ગુસ્સો આવે તો આને આ કશાય હશે, થોડો ઓછો હોય તો એવું નહીં. પણ અજ્ઞાન સાથે,
અને વાત તો એમ છે કે હકીકતની અંદર આપણને જે બહારથી બીજા વ્યક્તિઓનું જે પણ રૂપ જોવામાં આવે છે તો કસાયોની તીવ્રતા મંદતા જ જોવામાં આવશે. એ એના એની અંદર અજ્ઞાન પડ્યું છે એટલે એ આપણને ક્યાંથી જોવામાં આવશે? સમજા? ફરીથી કહું છું, એ એ વ્યક્તિ વિપરીત માન્યતામાં ઉભો છે તો કે જગતના જીવોને આ અભિપ્રાયની જોવામાં આવે નથી દેખાતો. એ એને પોતાને ખ્યાલ આવી જાય તત્વજ્ઞાનના અભ્યાસથી કે ભાઈ મારો વિપરીત અભિપ્રાય ચાલી રહ્યો છે, બરોબર કે નહીં? પરંતુ એ જગતના બીજા જીવો ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી એટલે કે એ એનો અંતરંગનો અભિપ્રાય જે અરૂપી છે, શ્રદ્ધાનો વિપરીત પરિણમન છે, સમજો કે મિથ્યા ભાવ, તો કે છે કે એ એને જોઈ નથી શકતો. એ તો શું જોવે છે બહારનો વ્યક્તિ? તો એનો કે ક્રોધાદી કરશે, ગુસ્સો કરશે તો ચહેરાના માધ્યમથી એની હાવભાવની ચેષ્ટા પરથી એને ક્રોધ થતો દેખેલો જાણશે. તો કોઈનો ક્રોધ થતેલો દેખે જોઈને અથવા તો કસાયોની ઘણી મંદતા દેખીને આ વ્યક્તિ ધર્માત્મા છે અથવા તો આ વ્યક્તિ ઘણો કસાઈ છે, અનંત સંસારનું કારણનું બંધ કરે છે, એટલે આપણે એવી રીતે ઘટિત કરી શકીએ નહીં. કસાયોની તીવ્રતા મંદતા તો આપણે જોઈ શકીએ કે ઘડીક ભાઈને ક્રોધ ઘણો આવી ગયો, વળી પાછો 5 મિનિટ પછી એ પાછો શાંત પણ થઈ ગયો. આવી રીતે તીવ્રતા અને મંદતા તો જોઈ શકીએ, પરંતુ એની અંદર અનંતાનુબંધી છે કે નહીં? આ અનંતાનુબંધી વાળો ક્રોધ છે કે અપ્રત્યાખ્યાન વાળો ક્રોધ છે? તો કે એ આપણે એને નક્કી ના કરી શકીએ, પણ એ પોતાની જાતે જરૂર નક્કી કરી શકે. જો એને આત્માનું ભેદ વિજ્ઞાન વર્તે છે, આત્માનો અનુભવ છે, તો નિયમથી એને અનંતાનુબંધી વાળી કસાઈ નથી, તો એને જે ક્રોધાદી ભાવ છે તે અપ્રત્યાખ્યાનના ખાતામાં જશે. અને જો એને આત્માની અનુભૂતિ નથી, ભેદ વિજ્ઞાન નથી, તો નિયમથી અજ્ઞાન છે, અને અજ્ઞાનના સાથે જેટલી પણ કસાયો જોવામાં આવે છે આપણી, તે બધી આવી અનંત સંસારનું બંધ કરવા વાળી આપણે કહી શકીએ. એક અહીંયા આગળ બીજી વાત સમજવા જેવી વાત છે કે આની અંદર ક્યારે આપણે છલબી ન ગ્રહણ કરવું. કે દાખલા તરીકે મને જો ગુસ્સો આવ્યો તો ચરણાનિયોગ તો એમ કહેશે કે ભાઈ ગુસ્સો કરવા લાયક નથી. સમજો ભાઈ, આપણે આટલો બધો ક્રોધ કરવા જેવો નથી, એનાથી આપણી ગતિ પણ બંધાઈ જશે ખોટી, અને આપણને પણ પાપનો બંધ થશે, અને એનાથી આપણને શું ફાયદો છે એમ વિચાર કરીને અવશ્ય પોતાના આત્માને એ કસાય ભાવોથી બચાવે અને જરૂર પાછો વળે. સમજો કે મતલબ કે ચાહે અનંતાનુબંધી વાળી કસાય હોય કે ચાહે અપ્રત્યાખ્યાના વાળી કસાય હોય, કોઈ પણ કસાઈ કરવા લાયક નથી. શ્રદ્ધાંતો એ જ પ્રમાણે રાખવું જોઈએ. સાંભળી લેજો, એક સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિને પણ કસાઈ કરવાની છૂટ થોડી છે. દાખલા તરીકે ભલે એને અનંતાનુબંધી કસાઈ નથી, પણ અનંતાનુબંધી કસાઈ ન હોવા છતાં પણ એને અપ્રત્યાખ્યાનની કસાઈ પણ એને કરવાની છૂટ નથી. પરંતુ હજીન એટલી અંદરમાં સ્થિરતા થઈ નથી, હજીન એટલો કસાઈ ભાવ એનો ઊભો છે, એટલો ઔદયિક ભાવ એનો ચાલુ છે, તો એ શું કરે છે? તો એ વખતે પણ એનું ભેદ વિજ્ઞાન ચાલુ છે કે આ કસાઈ છે તે મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. સમજો, જે વખતે જે સમયે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કસાઈ કરે છે એ વખતે પણ એના જ્ઞાનમાં અને અભિપ્રાયની અંદર એ ભાવ નિરંતર વર્તે છે કે આ કસાઈ તે મારું સ્વરૂપ નથી, અને ખરેખર હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. અને આ જ ભેદ વિજ્ઞાનના જોરે એને એકચ્યુઅલી હકીકતમાં અનંત સંસારનો બંધ થતો નથી. સમજો, એને જેટલો કસાઈ ભાવ કર્યો એટલે તો એને પણ અવશ્ય બંધ થાય છે, એટલી તો સજા એને પણ સંસારમાં ભોગવવી જ પડે છે. એમ હોવા છતાં પણ એનું જ્ઞાન તો એ વખતે પણ કામ કરે છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ જિનેન્દ્ર ભગવાનના સામે ઉભો હોય અને સમજો કે આ સમજો કે વસ્તુનું સ્વરૂપ સમજતો હોવા છતાં પણ એની કસાઈ પાતળી પડી કહેવાય, કસાઈ મોડી પડી એની, એમ હોવા છતાં પણ જેને કહેવાય કે અંતરંગની અંદર એને અનંતાનુબંધી કસાઈનો ઉદય વર્તી રહ્યો છે. કેટલાય જીવ જોવામાં આવશે, શાંત પરિણામ વાળા જોવામાં આવશે, ભલે મિથ્યા દ્રષ્ટિ હોય છતાં પણ જગતની અંદર ઘણા શાંત પરિણામ વાળા જીવ બી જોવામાં આવશે, થોડાક વધારે કસાય વાળા જોવામાં આવશે અને થોડાક તીવ્ર કસાય વાળા પણ જોવામાં આવશે. આવું વેરિયેશન અનેક પ્રકારનું જોવામાં આવશે. એમ હોવા છતાં પણ કોઈના શાંત પરિણામને દેખીને એને તમે ધર્માત્મા ઘોષિત ના કરી શકો, અને કદાચિત કોઈના ગુસ્સાના પરિણામ દેખીને તમે એને તીવ્ર અનંત સંસારી પણ ઘોષિત કરી ન શકો. કારણ કે તીવ્રતા મંદતાના ભેદ છે. હકીકતની અંદર તીવ્રતા અને મંદતા એ કસાયોના જે ભેદ છે એનો મોક્ષ માર્ગ સાથે સંબંધ નથી. હકીકતની અંદર તો એ કસાઈ તૂટવી જોઈએ, એનો અભાવ થવો જોઈએ, એનો મોક્ષ માર્ગ સાથે સંબંધ છે. એટલે શું? એટલે એ કે કસાયોની મંદતા કરવાથી એને મોક્ષ માર્ગની અંદર એન્ટ્રી નથી મળતી, પરંતુ એ જાતની કસાઈ તોડવાથી એને મોક્ષ માર્ગની અંદર એન્ટ્રી મળે છે. દાખલા તરીકે કોઈ જીવ ઘણો મંદતાને પ્રાપ્ત થાય કસાયોમાં. દાખલા તરીકે એક્ઝામ્પલ આવે છે શાસ્ત્રની અંદર મોક્ષમાર્ગ પ્રકાશકમાં કે દ્રવ્યલિંગી મુનિરાજ. તો દ્રવ્યલિંગી જે મુનિરાજ હોય તો કે છે કે એની કસાઈ કેટલી મંદ, તો કે એને શુક્લલેશિયાના પરિણામ કહેવામાં આવે છે, હોય શકે છે એમ. શુક્લલેશિયા એટલે અત્યંત અત્યંત મંદ કસાયના પરિણામ. તો શાસ્ત્રમાં આવ્યું છે કે કેવા મંદ કસાયના પરિણામ, તો કે છે કે આંખની અંદર કોઈ સમજો કે મરચાની ભૂકી નાખી દે, અથવા તો સમજો કે શરીરના હાથ પગ એને કાપે અને એની અંદર મીઠું ભરવામાં આવે, તો પણ એ કે છે કે રંચ માત્ર પણ એટલી કસાયોના વેગમાં આવતા નથી, બીજા પ્રત્યે ક્રોધ કરતા નથી, તો કે છે કે આટલી કસાયોની શાંતિ અને મંદતા તો કે એવા જીવને જોવામાં આવતી હોવા છતાં પણ એ કે છે કે એમને આત્માનું ભેદ વિજ્ઞાન નથી, સમજો કે એમને સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી, આત્માની અનુભૂતિ નથી, તો કે છે કે એમને ચારે ચાર કસાય ઉભી છે, એટલે કે અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વાલન ચારે કસાય ઉભી છે, અનંત સંસારનો બંધ કરે છે, સમજો જરા. અને એક ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનો જીવ લડાઈ લડવા જાય, ભરત ચક્રવર્તી જેવો સમજો છ ખંડ જીતવા જાય, તો આવી રીતે સમજો કે એ પ્રમાણેનું પણ ચરિત્ર જોવામાં આવે. આવી રીતે કદાચિત ક્રોધાદિકના પરિણામ પણ જોવામાં આવે. એમ હોવા છતાં પણ અજ્ઞાન નથી, તો કે છે કે અનંત સંસારનો બંધ કરતા નથી. એટલે વેરિયેશન તીવ્રતા મંદતાનું અલગ ચીજ છે. ઓલા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માએ મૂળ શું કર્યું, કયું મૂળ કામ કર્યું, કે એને અનંત અનુબંધી કસાયનો અભાવ કર્યો. હવે અનંત અનુબંધી કસાય જે મિથ્યાત્વની સાથે બંધાવા વાળી જે કસાય હતી એનો અભાવ કર્યો હોવાને કારણે હવે બાકીની જે અલ્પ કસાય છે તે હવે એ પુરુષાર્થ જ્યારે જ્યારે એનો ઉપડશે, ઉપયોગને સ્વભાવ સન્મુખ કરીને પુરુષાર્થ વધારતા વધારતા એ પણ એક 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 કસાય તોડતો જશે અને ધીરે ધીરે એની ભૂમિકામાં આગળ વધીને અને મુનિદશા આવીને અને પૂર્ણ રૂપથી એની કર્મોની નિદ્રા કરીને મોક્ષે ચાલ્યો જશે. પણ આ વસ્તુ ક્યારે બને, કે જે વ્યક્તિને અનંતાનુબંધી કસાય તૂટે ત્યારે. જગતના જીવોનો પુરુષાર્થ અજ્ઞાનને કારણે શું થાય છે, કે આપણે બધાને પણ ધર્મ તો કરવો છે અને ધર્મ તો કરીએ છીએ, પણ ધર્મના નામ પણ આપણે ક્યાં સુધી સીમિત થઈ જઈએ છીએ, કે ભાઈ કસાયોને મોડી કરીએ છીએ, કસાયોને મંદ કરીએ છીએ, આપણું જેટલું પણ વીર્ય છે તે કસાયો ન કરવામાં લગાવીએ છીએ, પરંતુ હકીકતમાં આપણે કસાયોથી ભેદ વિજ્ઞાન કરવાનું છે. કસાયોને પાતળા કરવા, કસાયોને મંદ કરવા તે મોક્ષ માર્ગમાં આવવાનો ઉપાય નથી, પરંતુ કસાયોથી ભેદ વિજ્ઞાન કરવું, કસાયોને પોતાનું સ્વરૂપ ન માનવું, વસ્તુની વ્યવસ્થા અને સ્વતંત્રતા સમજીને આત્માની અનુભૂતિ કરવી, તો એનાથી અનંત અનુબંધી કસાય તૂટશે. તો કે એ વાત ખ્યાલમાં પહોંચતી ન હોવાને કારણે એ કરે છે શું, કે કસાયો તીવ્ર હતી તો મંદ કરે છે અને મંદની અંદર સંતુષ્ટ થઈ જાય છે, છતાં પણ એનો સંસાર તો એમનો એમ ઉભો રહે છે અને મૂળ ચીજથી વંચિત રહી જાય છે. ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો?
બરોબર
છે. હવે સમજો કે જ્યારે કસાયોની અંદર તીવ્રતા હોય છે ને ત્યારે તો એ જ્ઞાન ઉપર હાવી થઈ જાય છે, સમજો જરા. હવે શું થાય છે, હા, પરંતુ એમ હોવા છતાં પણ આપણે જે વસ્તુ સ્વરૂપનું જે જ્ઞાન કર્યું છે એ લબ્ધ જ્ઞાનમાં આપણું વર્તી રહ્યું છે કે નહીં? લબ્ધ જ્ઞાનમાં એટલે જ્યારે ઉપયોગ સમજો કે જ્યારે બહાર લાગેલો હોય છે તો બુદ્ધિપૂર્વક આપણે એનું એક સ્વરૂપ સમજીએ કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને કસાઈ થઈ અને ગુસ્સો આવ્યો, તો હવે એ વખતે મારો ઉપયોગ તો એ વ્યક્તિને જ્ઞાનનું ઘે બનાવે છે. હવે એ તો જ્ઞાનની પર્યાય થઈ ગઈ, અને એ જ્ઞાનની પર્યાયની અંદર એ વ્યક્તિ જ્ઞાનનું ઘે બને છે, અને સાથે સાથે મારી ચારિત્ર મોહના ઉદયમાં આ પ્રમાણે સમજો કે કસાવે બી ચાલી રહી છે, મિથ્યાત્વ અને કસાવે ચાલી રહી છે. એમ હોવા છતાં પણ જ્ઞાનનું એક સુંદર સ્વરૂપ છે કે એના બે ભેદ પડી જાય છે છદ્મશ દશામાં, લબ્ધિ અને ઉપયોગ. તો કે છે કે ઉપયોગ તો ભલે ભાઈને વિષય બનાવે છે જ્ઞાનમાં, એમ હોવા છતાં પણ આપણી ધારણા જ્ઞાનની અંદર આવું તત્વજ્ઞાન વર્તી રહ્યું છે કે નહીં? તો કે તત્વજ્ઞાનની અંદર વસ્તુ વ્યવસ્થાની સ્વતંત્રતા લબ્ધ જ્ઞાનમાં વર્તી રહી છે ને. તો હવે શું થાય છે કે જેનો જેટલો જેવી રીતે પુરુષાર્થ જાગે છે તો યોગ્યતા અનુસાર એ પાછી તત્વની વાત એને યાદ આવી જાય છે, તો ક્રોધ તો ચાલુ રહે છે. સમજવા જેવી વાત છે, એ ચારિત્ર ગુણનું સ્વતંત્ર પરિણમન છે, પરંતુ જ્ઞાન અંદરથી એમ જ આપણને ભાવ રહ્યા કરે છે કે ખરેખર આ કસાઈ કરવા લાયક. આવો ભાવ તમે એટલે આપણને બધાને મતલબ કે એવો ભાવ આ જેને તત્વજ્ઞાન કર્યું છે એને 100% આવશે. ફરીથી કહું છું, આ આખા સ્વરૂપને ફરીથી કહું છું કે એક તો જ્ઞાનનું પરિણમન ચાલી રહ્યું છે, એક શ્રદ્ધાનું પરિણમન ચાલી રહ્યું છે, અને એક ચારિત્રનું પરિણમન ચાલી રહ્યું છે. અત્યારે વર્તમાનમાં આપણે જે ભૂમિકામાં ઉભ્યા છે એ અપેક્ષા હું વાત કરું છું કે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, આપણને હજી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી, અને આપણને અંદરમાં આ તત્વજ્ઞાનનો હકાર બી આવ્યો, અને એટલા પરિણામ આપણા સ્પષ્ટ પણ થયા છે, અને આપણે અંદરમાંથી એવું સમજીએ છીએ કે ખરેખર આ કસાઈ ભાવથી મારો આત્મા જણાય છે, ખરેખર કરવા લાયક નથી, અને એ મારું સ્વરૂપ નથી, કારણ કે હું તો જ્ઞાન સ્વરૂપ કસાઈ રૂપ નથી. આવી બધી જે જાણકારી જે છે તે આપણા જ્ઞાનની અંદર આપણે સમજો ઉપદેશના નિમિત્તના માધ્યમથી આપણે સાંભળી, હવે એને આપણે ધારણામાં લીધી, એટલે કે ધારણામાં ગ્રહણ રહી, આવી રીતે ધારણા જ્ઞાન એનું બની રહ્યું, લબ્ધ જ્ઞાનમાં એની ધારણા વર્તે છે. હવે શું થાય છે કે 24 કલાક કઈ આપણો ઉપયોગ અંદર તો લાગતો નથી, ઉપયોગ તો બદલાયા કરશે, જેવી જેવી રુચિ અને જેવો વીર્ય ઉછળશે એવો ઉપયોગ પણ બદલાયા કરે છે. તો હવે સમજો કે કદાચિત સંસારિક દશામાં આવી ઘટના બની ગઈ, તો હવે થાય છે શું કે ઉપયોગ ભલે બહારમાં આવી રીતે કસાયોમાં લાગ્યો, ઝઘડામાં લાગ્યો, એમ હોવા છતાં પણ ઓલી જે જાણકારી આપણી પડેલી છે ને, એ જાણકારી પણ વચ્ચે વચ્ચે આપણને અવશ્ય એવો અહેસાસ એવો ખ્યાલ આપણને કરાવી દે છે, ભલે એ વખતે તીવ્રતાના કારણે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે એ પોઈન્ટોને પણ તત્વજ્ઞાનના પોઈન્ટને પણ હાઇલાઇટ કરીએ છીએ, એમ હોવા છતાં પણ અવ્યક્તપણે આપણું જ્ઞાન અંદરથી જવાબ આપી રહ્યું છે કે ખરેખર આવી રીતે મારે એની જોડે શું કરવો એ મને ઠીક લાગતું નથી, ખરેખર યોગ્યતા આવી હતી એટલે આવું થયું, અને મારે ખરેખર આવા પરિણામ કરવા લાયક નથી, ન કરવા જોઈએ, હું તો આ બધાથી જુદો છું, મેં તો ખાલી માત્ર જાણ્યું છે, ખરેખર એની અંદર મારું કંઈ પણ હસ્તક્ષેપ નથી અને એ ભયનો બી હસ્તક્ષેપ નથી. આ બધા જવાબ છે ને તમારું જ્ઞાન ગુસ્સાના કાળમાં પણ આપે છે, તમને જવાબ આપે છે, અને એના કારણે જેવી હવે તમને હું વેરિએશન બતાવું કે જે ગુસ્સો તમે કરો છો અને એક સમજો લો કે જેને આ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી એ ગુસ્સો કરે છે બીજા કોઈ વ્યક્તિ પર, તો બંનેના ગુસ્સાની અંદર અવશ્ય ફરક જોવામાં આવે છે. સામાન્ય વિવક્ષાથી કોઈ ફરક જોવામાં આવે, એ સ્થૂળ કથન થઈ ગયું સામાન્ય રૂપથી, કે ભાઈ એને પણ અનંતાનુબંધી કસાય છે, મને બી અનંતાનુબંધી કસાય છે, તો બંનેની કસાયોમાં કોઈ ફરક નથી. આ એક વાત થઈ, સામાન્ય વાત થઈ, પણ વિશેષ અપેક્ષાએ જો આનું સ્વરૂપ વિચારવામાં આવે તો અંદરમાં અવ્યક્તપણે તમે જે જાણકારી લીધી છે અને એનો તમને હકાર છે, માત્ર જાણકારી કામમાં નહીં આવે, પણ આ જ વસ્તુ સાચી છે અને ખરેખર કસાઈ કરવા લાયક નથી, કોઈના બી દોષ જોવા જેવા નથી, કારણ કે દરેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર છે. આ વાતનો તમને અંદરમાં હકાર છે ને, તો જ્ઞાનની અંદર હકારના કારણે પણ એ ભાવ તમારો અવ્યક્તપણે ચાલુ છે, એટલે જેટલી માત્રામાં તીવ્રતામાં તમે વેગમાં તમારે ગુસ્સો થવો જોઈએ ને, તો એ વેગ તમારો અટકાવે છે. કોણ? એટલે તમારું આ તત્વ જ્ઞાન એ વેગ અટકાવે છે, અંદરથી જવાબ આપ્યા કરે છે. જોજો તમે ઘણી વાર જોજો, તમે કદાચ એ વ્યક્તિ જોડે એ વખતે યાદ ન આવીને આપણે ગુસ્સો કરી લીધો, 5 મિનિટ થઈ, 10 મિનિટ ઘટના બની, પણ 10 મિનિટ પછી નિયમથી આપણને એનો અફસોસ થાય છે કે મેં ખોટું આ કર્યું, મારે ખરેખર આ કરવા જેવું નથી. જો જગતમાં આવું જ પરિણમન સ્વતંત્ર છે તો મારે એમાં શું કરવા, એને આટલું બધું બોલવાની જરૂર? આવો ભાવ આપણને તરત આવ્યા વગર રહેતો નથી. હું પૂછું છું કે આ ભાવ ક્યાંથી આવ્યો, સમજો? કારણ કે એવું બી તો બને છે કે એ જ વખતે ઉપદેશ વાળો બી નથી, છતાં પણ અંદરમાં આ જવાબ કોને આવ્યો? અંદરમાં તમારી ધારણા પડી હતી, તો તમને અને અંદરમાં હકાર બી હતો. આ વાત તમને ગમતી હતી, આ જ વાત સાચી છે. હકાર હતો અને ધારણા પડી હતી, તો એ વરી પાછો ઉછડીને બહાર આવ્યો અને તમને અંદરમાંથી સમાધાન આપ્યું કે મેં ખોટું કર્યું, ખરેખર મારે આ કરવા જેવું નથી. પણ આ બધું કોનો બેઝ કોનો હોવો જોઈએ? તત્વજ્ઞાનના બેઝ ઉપર, એકલી માત્ર કસાયની મંદતા ઉપર નહીં. કેમ કે આવો બેઝ તો અન્યમાંથી બી કરી નાખશે, બીજા બધા બી જેને ખ્યાલ નથી એ બી આ રીતે કસાયોને શાંત પાડી દેશે. પણ મૂળમાં તત્વજ્ઞાન હોવું જોઈએ કે ખરેખર પદાર્થોની વ્યવસ્થા એને અનુસાર છે, ખરેખર એની અંદર એનો પણ કોઈ દોષ નથી, એનું પણ હસ્તક્ષેપ નથી. એ વાત તત્વજ્ઞાન પૂર્વક જો આપણે કરીએ છીએ તો જેને કહેવાય કે આપણે સાચી દિશામાં છે એમ આપણે સમજી શકીએ. ખ્યાલ આવે છે બેન?
હા જી. એટલે ગુસ્સો તો આવે છે, પણ પછી વિચાર આવે છે કે આ તો મારો સ્વભાવ નથી, મેં કેમ કર્યો, પછી
બિલકુલ
આવે છે.
જોવો,
પણ થઈ જતો હોય છે, થઈ જાય છે.
આપણે શું કરવું હવે, આપણે કેવી રીતે ચાલવું? તો મૂળ તો એક સામાન્ય જવાબ તો આપ્યો, ભેદ વિજ્ઞાન. બરોબર ને? હવે મારો તમને એક પ્રશ્ન છે સામે, કે ઘણો ક્રોધ ચાલતો હોય એ વખતે પણ મને બી ખ્યાલ છે કે ખરેખર આ ગુસ્સો મારો સ્વભાવ નથી, એવો મને ખ્યાલ બી આવી જાય ઉપયોગમાં. એમ હોવા છતાં પણ મારો ક્રોધ એ વખતે એટલો તીવ્ર છે કે ચાલુ જ છે, તો પછી મારે શું કરવું? સમજ્યા? એના માટે ચારે અનિયોગની શૈલી આપણે અપનાવવી જોઈએ. બહુ સમજવા જેવી વાત છે, આ માર્મિક વાત કરું છું તમને. મૂળ વાત તો ભેદ વિજ્ઞાન છે, એનાથી જીવ શાંત થઈ જાય છે. અને કારણ કે અને ફંડામેન્ટલ એ જ મુખ્ય છે કે ખરેખર આ ગુસ્સો મારો સ્વભાવ નથી, મારું કામ તો જાણવાનું છે, એ ઘટનાનો પણ હું જાણનાર છે, ખરેખર કરનાર નથી. અને સામે વાળો વ્યક્તિ પણ ખરેખર જાણનાર છે એ ઘટનાનો, એ પણ કરનાર નથી. તો આ છે ને દ્રવ્યાનિયોગથી આપણે સમાધાન કરીને પોતાના આત્માને કસાયોથી બચાવીએ છીએ. હવે સમજો કે એની અંદર તીવ્રતા હોય અને દ્રવ્યાનિયોગનો પણ ખ્યાલ આવ્યા છતાં પણ એ કસાયો નથી અટકતી, તો શું કરવું?
સોરી બધાને, નિલેશભાઈ ડ્રોપ થઈ ગયા છે, હું ફરીથી લગાવું છું. અને હંમેશા તારે ત્યાંથી બહુ સ્ટેટિક આવે છે, સ્ટાર 6 તો મ્યુટ કરી શકતે તો.
હેલો.
હાજી.
હા જી. હા હા નિલેશભાઈ, સોરી ડ્રોપ થઈ ગયા. હજી રિંગ જ જાય છે.
હેલો.
હા હા નિલેશભાઈ, હા હા સોરી કટ થઈ ગયો તમે. હા
હા હા હા ઓકે. અચ્છા, લાઈન ચાલુ છે કે આપણે કરે છે?
હા, આપણે થોડું વધારે લઈ શકીએ છીએ નિલેશભાઈ, તમારે તમારી માર્મિક વાત સાંભળી છે.
મને સમય થઈ ગયો છે.
હા, તમારે
ચાલો. ઓકે. હા હા. કે સમજો કે આચાર્ય દેવે જીના ની અંદર ચાર શૈલીથી આત્માને શાંત કરવાનું કીધું, કે ભાઈ મૂળ તો ભેદ વિજ્ઞાન દ્રવ્યાનયુગ નો જ અભ્યાસ ખ્યાલમાં રાખવું, અને બીજી શૈલીઓમાં પણ અનયુગોમાં પણ દ્રવ્યાનયુગ, પરંતુ છતાં પણ કસાયો થઈ જાય તો મારે શું કરવું? એટલે મારે આત્માને આ કસાયોથી પાછો કેવી રીતે વાળવો? તો આચાર્ય દેવને એ પ્રમાણેનું સંબોધન કરે કે હે ભાઈ, તું તારા પરિણામોનો વિચાર કર અને પરમાનયુગની કથાઓ યાદ કર. પ્રથમાનયુગની અંદર પણ અનેક પ્રકારની કથાઓ આવે, તો પ્રથમાનયુગને યાદ કરવા કે ક્રોધના પરિણામથી કયો જીવ કઈ કઈ ગતિમાં ગયો, આ ગતિનો પાઠ કેમ આગળ આવશે, કે એનું મૂળ કારણ આ છે કે કસાયો આટલી કરે અને આવી તીવ્ર કસાયનું ફળ શું, તો કે તીવ્ર કસાઈનું ફળ નર ગતિ બતાવ્યું છે. હવે ફળનો વિચાર કરશે ને તો જીવના પગ પાછા હશે કે હું આટલો ક્રોધ કરું છું. હવે ગતિનો બંધ તો નિરંતર થાય છે, ગતિનું પ્રકરણ ચાલે ત્યારે એની ચર્ચા કરીશું. ગતિનો બંધ આપણને બધાને નિરંતર થયા કરે છે. દાખલા તરીકે સમજો કે વરી પાછા થોડી વાર માં સારા પરિણામ થઈ ગયા તો એ પ્રમાણે બંધ થશે, વરી પાછા પરિણામ બગડ્યા તો એ પ્રમાણે બંધ થશે. તો કે આવા પરિણામોનું ફળ મારે ક્યાં આગળ ને કેવી રીતે ભોગવવું પડશે. સમજો રાજા શ્રેણિક ને પણ ચેલના પર ગુસ્સો આવી ગયો અને આટલો ક્રોધ કર્યો અને યશોધર મુનિરાજ ના ગળામાં સર્પ નાખ્યો, તો આવા ક્રોધ ના ફળ માં ને સાથે નરક નો બંધન થઈ ગયો. વિચાર કરો કે એને શું કર્યું કે ચેલના મારાથી વિરુદ્ધ ચાલી, બસ કે મારાથી વિરુદ્ધ કેમ ચાલી અને આને કેમ પોષણ કર્યું જૈન ધર્મ ને, તો એવા ગુસ્સા અને એવા ક્રોધ ની અંદર અને આ પ્રમાણે નું કૃત્ય એમનાથી થઈ ગયું. તો એમ સાથે એક એક્ઝામ્પલ આપ્યું કે એવી રીતે પ્રથમાન યોગ ની કથાઓને યાદ કરે, કર્ણાની યોગ ને યાદ કરે કે આવા આવા જે કર્મ ના બંધ થાય છે તો એનો ઉદય ક્યાંક સુધી મારે ભોગવવું પડે. એક અનંતાનું બંધી કસાયો ઉત્કૃષ્ટ અપેક્ષાએ બંધ થાય તો 40 કોડા કોડી સાગરનો એનો બંધ થાય છે. વિચાર કરો, આવી રીતે વિચાર કરે તો જીવ સંભાળે, પોતાના આત્માને સંભાળે, કસાયોથી સંભાળે. એમ કરીને જ્યારે જ્યારે પરિણામ થયા તો સ્વાભાવિક કે થઈ જાય છે, આપણી હજી એવી દશા છે તો થઈ જાય. પરંતુ જો આવા ફળોનો પણ વિચાર કરીએ, ચરણાનયોગનો, કર્ણાનયોગનો, બીજા અનયોગોનો, તો ભેદ વિજ્ઞાન તો મુખ્ય છે. એ વખતે પણ પોતાના આત્માને તો સાથ કરવો, જયારે જીવનમાં મંદતા થાય તો વળી પાછો દ્રવ્યનો ઉપયોગ ને યાદ કરવો, દ્રવ્યનયોગનો ઉપદેશ એ વળી પાછો ભેદ વિજ્ઞાન કે મેં કસાઈ તો મારું સ્વરૂપ જ નથી. જો મારું સ્વરૂપ હોત તો 5 મિનિટ પહેલા જેવો મને ગુસ્સો આવ્યો એવો પણ અત્યારે મને એ ચાલુ રહેવો દેતો હતો, પણ હવે એ તો એવો તો દેખાતો નથી. પરંતુ 5 મિનિટ પહેલા જે ગુસ્સો થયો એનું મેં જ્ઞાન કર્યું અને એ પણ અત્યારે આ જ્ઞાન બી મને વર્તી રહ્યું છે 5 મિનિટ પછી પણ. આ જ્ઞાન જાણવું એ તો મારું સ્વરૂપ છે, પણ આ કસાઈ અને ક્રોધ એ મારું સ્વરૂપ નથી. એમ કરીને પોતાના આત્માને તીવ્રતા હોય તો મંદ કરે છે અને પછી ભેદ વિજ્ઞાનની ધારાની અંદર પોતાના આત્માને બચાવી લે. આમ અનેક પ્રકારથી એવા ઉપયોગથી આપણે કસાયોથી બચી શકીએ. બરાબર કે નહીં? હવે આપણે અહીંયા સમય થઈ ગયો છે, આપણે વિશેષ ચર્ચા હવે નેક્સ્ટ સન્ડે થી આપણે કરીશું. કસાયનો પાઠ રેગ્યુલર માં
બઉ સરસ નરેશભાઈ, બઉ સરસ આજે કસાય નું સ્વરૂપ સમજાવ્યું. 1 કલાક ક્યાં જતો રહ્યો ખબર બી ના પડી અમને. અને ખરેખર સમજીને જે થઈ શકે છે અજ્ઞાન દૂર, એવું એવું જસ્ટ કંટ્રોલમાં આપણે અત્યાર સુધી જે અમે માનતા હતા કે કંટ્રોલ કરીને કસાય રોકવા જોઈએ એમાં એ વસ્તુ નથી. તો જે સાચી વસ્તુ જે સમજીને આપણે આ કસાય દૂર થઈ શકીએ.
એવી તીવ્ર કસાયોમાં નહીં વર્તે, એ કહેવાનો મતલબ કે આવી રીતે કસાયનો અભાવ કરવામાં જ જેને કહેવાનું વર્તશે એમ આપણે સમજવું જોઈએ.
બરાબર
કસાય તો પછી ઓટોમેટિક ધીમે ધીમે ઓછા થઈ જશે ને, વસ્તુ સ્વરૂપ સમજવાથી તો પછી ઓછું તો થશે જ.
હાજી બરાબર બિલકુલ. હવે આપણે આજે જીનવાણી સ્તુતિ લઈ લઈએ. ઉષા બેન કરી શકશો?
સ્વાનુભૂતિ શેખી મમ સ્વાનુભૂતિ મધિરી શ્રી વિમલ ધારા જૈન શ્રુત આનંદ અમૃત સેવરી સમતા પ્રવાહ બહાવતીરા કાલી વિકલ્પ તોરી કે આ સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે છોરી કે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે છોરી કે જાવાણી કે જ્ઞાન તરી સૂજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દે ચંદ્રો જીનવાણી
જય હો. જય હો. નવા નમોકાર મંત્ર ગણીને પ્લીઝ બધા સ્કેટમાં જે પાર્ટિસિપેટ કરવા વાળા છે એ રહે અને બાકીના બધા જઈ શકે છે. જય જીનેન્દ્ર.
જય જીનેશભાઈ.
જય જીનેન્દ્ર.
હા જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
આજે તો ભગવાનની પૂજા કરવાની બહુ જ મજા. આવી જ રીતે પુણ્ય બાંધીને ધર્મ કરતા કરતા મોક્ષને પામીશું.
પુણ્ય બંધ થાય છે તે તો બંધન જ છે ને. પ્રતિકભાઈ ફરીથી કરો, કારણ કે આઈ મિસ્ડ ઇટ. પેલું રેકોર્ડિંગ જવા દો. હા
હા હા, કોઈ વાંધો નહીં. આપણે
બે વચ્ચે બોલો.
હવે અહીં જયારે શોભનાબેન પૂજા કરીને પાછા ફરતા હોય છે ત્યારે મનીષાબેન શુભરાગ પ્રત્યે ગુરુદેવશ્રી ના સિદ્ધાંતો શોભનાબેન ને સમજાવે છે.
આજે તો ભગવાનની પૂજા કરવાની બહુ જ મજા. આવી જ રીતે પુણ્ય બાંધીને ધર્મ કરતા કરતા મોક્ષને પામીશું.
પુણ્ય બંધ થાય પણ છે તો બંધન જ ને. પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા આ બધો શુભરાગ છે જે અત્યારે દુઃખરૂપ અને આગળ દુર્ગતિ. એ કઈ ધર્મ નથી.
અરે આપણા ગુરુદેવ એટલી બધી યાત્રા કરી અને આપણને પણ કરાવી, કેટલા જીન પ્રતિષ્ઠા અને વેદી પ્રતિષ્ઠા કરાવી.
હા, પૂજ્ય ગુરુદેવશ્રીએ એ જ તો સમજાવ્યું છે કે ભૂમિકા અનુસાર શુભરાગ આવે છે પણ તે કઈ ધર્મ નથી. અનુભવ એ જ ધર્મની સાચી શરૂઆત છે. સંકિત વિનાની ક્રિયાઓ તો એકલા વિનાના મીંડા જેવી છે. અરે પકડ્યું છે ક્યારે તે છોડવાના? આત્મા આ જળ ધૂળ દેહની ક્રિયા કરી શકે ખરો? વળી ઉપદેશ ઉર્ધ્વ માર્ગમાં ચડાવવા માટે હોય, નીચે પડવા માટે નહીં. માટે પોતાની વિવેક બુદ્ધિથી સાચા ઉપદેશની પરીક્ષા કરીને પછી જ સ્વીકારવો જોઈએ. ગુરુદેવ વારંવાર કહેતા કે જૈન ધર્મ કોઈ વાળો નથી, સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે.
હા, પૂજ્ય ગુરુદેવ આપણને બહારની ક્રિયાઓમાંથી ચૈતન્ય ક્રિયા તરફ વાળ્યા.
કોઈ ક્રિયા જડ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં હો, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો.
શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ ગાથામાં પંડિત તોડરમલજી કથિત વ્યવહારભાષી અને નિશ્ચયભાષી બંને જાતિના જીવો ભૂલો બતાવી છે. જો ગુરુદેવશ્રીએ આ સિદ્ધાંતોના મર્મ ખોલીને આપણી સમક્ષ સૂક્ષ્મ વૃત્તિઓને સ્વચ્છંદતામાં જતા રોકીને જ્ઞાનમાં રસવાળી છે.
આ પંચમ કાળમાં વિતરાગ વાણીની ધોધમાર વર્ષા કરી જગતમાં ધર્મના આંબા રોપ્યા.
હવે અહીં અતુલભાઈ જયારે પોતાની ગાડીમાં પેટ્રોલ ખલાસ થતા ફ્રસ્ટ્રેટ થઈને ઘરે આવે છે ત્યારે ભારતીબેન કઈ રીતે તેમને ગુરુદેવશ્રીના સિદ્ધાંત દ્વારા શાંત કરે છે એ જોઈએ.
અરે પરેશાન થઈ ગયો, રસ્તામાં ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું.
અરે શું તમે સાંભળ્યું નથી કે પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે નિયમિતથી કાર્ય થતો નથી?
વાહ ભાઈ વાહ, પેટ્રોલથી ગાડી ચાલતી નથી, હવાથી ધજા ફરકતી નથી, સોની દાગીના બનાવતો નથી, મેળવનથી દૂધનું દહીં થતું નથી, બાર રોટલી બનાવતા નથી, કુંભાર ઘડા બનાવતો નથી, પૂજા ભક્તિ દાનથી ધર્મ થતો નથી, આશીર્વાદથી કોઈનું ભલું થતું નથી, કર્મો શુભાશુભ ભાવ કરાવતા નથી. અરે બધું દુનિયાથી ઊંધું.
ખૂબ કઠિન પડે હો ભાઈ. હે ગુરુદેવ, તમારો ધર્મ ઘણો આકરો, બહુ સૂક્ષ્મ, કેમ સમજાય, કેમ મનાય?
અરે એ તો ઠીક, પણ કહે છે રોગ માંદગી દવાથી મટતા નથી, આ તે માર્ગ કેવો?
અરે આ તો જેની યોગ્યતા હોય તેને જ પચે તેવું છે.
લોકો વાતો કરે છે કે સોનગઢ વાળાઓની ગાડી પેટ્રોલથી ચાલતી નથી.
ઉપાદાન નિમિત્ત નો સંબંધ નિમિત્ત નૈમિતિક નો સંબંધ છે. નિમિત્ત તો માત્ર સાક્ષીભૂત છે. ઉપાદાન વિના પર ને કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી. નિમિત્ત કારણ તો કથન માત્ર છે, વાસ્તવિક કારણ નથી. નિશ્ચયે તો ઉપાદાનમાં સ્વથી જ કાર્ય થાય છે. ઉપાદાનની જ ગુણ હોય ત્યાં નિમિત્ત પડ્યું જ હોય છે. નિમિત્ત ન જાણે તો જ્ઞાન ખોટું, નિમિત્ત ન માને તો શ્રદ્ધા ખોટી. નિમિત્ત અહેતુક અને અકિંચિત કર છે. પોતાના આત્માનું કાર્ય પોતાના ઉપાદાનથી જ થાય છે.
હવે અહીં નિમેશ અને હર્ષલ જ્યારે સાંજે આવીને સોનાના ભાવ ડિસ્કસ કરતા હોય છે ત્યાંનું ચિત્ર રજૂ છે.
સાંભળ્યું કે આજે સોનાના ભાવ ઊંચા ને ઊંચા વધતા જ જાય છે, કેમ ધંધો કરવો?
બો કરો વાત. તમે તો આજે મને પૂજ્ય ગુરુદેવ શ્રી ની એક પ્રવચન સભા યાદ કરાવી દીધી. દ્રવ્ય ગુણ પર્યાય ની ગંભીર વાતો ચાલતી હતી ને ગુરુદેવ શ્રી બોલ્યા, ઓ શેઠ, સોનાનો શું ભાવ છે? શેઠ બોલી પડ્યા, આટલા રૂપિયા સાહેબ. ત્યારે ગુરુદેવ શ્રી એ સ્મિત પૂર્વક સોનામાં દ્રવ્ય ગુણ પર્યાય નો સિદ્ધાંત સમજાવતા કહ્યું કે ચિકાશ, પીલાશ, રૂપ સોનાની પર્યાય, સ્પર્શ, ગંધ, રસ, વર્ણ એ સોનાના ગુણ અને ત્રિકાળ, ધ્રુવ, જળ એ એનો ભાવ. હા, વળી એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં. વસ્તુ સ્પર્શતાના સ્વભાવની એવી તો સી ગર્જના કરી કે આપણે સૌને નિર્ભય બનાવી દીધા.
પૂજ્ય ગુરુદેવ શ્રી એ તો આપણે આધ્યાત્મના અલૌકિક ન્યાયો સમજાવ્યા, જેવા કે ક્રમબદ્ધ પર્યાય, અનેકાંત, સ્યાદવાદ, દ્રવ્યની સ્વતંત્રતા વગેરે. પૂજ્ય ગુરુદેવ શ્રીને તો શ્રુતની અપૂર્વ લબ્ધિ હતી. હા, તે તો તીર્થંકરનો ઉદય હતો ને. તીર્થંકરનું દ્રવ્ય વાણીનો પ્રભાવ એવો કે એક સાથે હજારો લોકો સમજી જાય, શ્રોતાને અપૂર્વ લાગે તેવી તેમની વાણી. અને જે પુરુષાર્થ કરે એના જન્મ મરણ તો હંમેશ માટે ઠલી જાય, આત્માની ખૂબ જ સમીપ આવી જાય ને.
એમની વાણી નો સ્પર્શ થતા તો એવું લાગે કે વિશ્વ ની અનુપમ અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ મળી ના હોય. આ ખાતિયાવાડ ના સાવજે તો સી ગર્જના કરી કે તારામાં તો આંખની પાપણ ફેરવવાની પણ તાકાત નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. દ્રવ્ય ની સ્વતંત્રતા નો તો ધંધેરો પીત્યો. હવે અહીં સોનગઢમાં પ્રતિક અને અમીષા સાંજના સમયે ઘરમાં ચર્ચા કરતા હોય છે ત્યાંનું પિક્ચર રજૂ છે. એ રંગલી, ઓમ કેમ કરે છે? કોમ કરવાની આતે કઈ રીત છે તારી?
મારું સંધુએ કોમ પડ્યું છે અને મારી સમજમાં તો કઈ આવતું નથી.
કોઈ હરખી વાત કર તો મને સમજણ પડે. ઓ સોનગઢમાં મહારાજ જો ને નવી નવી વાતો કરે છે અને મારી સમજમાં તો કાંઈ આવતું નથી.
એ લોકો તો કહે છે કે આપણે કંઈ કરવાનું જ નહીં, ખાલી જાણ્યા જ કરવાનું, ખાલી જોયા જ કરવાનું. માયલો જીવ તો કાંઈ કરતો નથી.
અલીયા, સોનગઢના માણા તો મંદિરોમાં બેહે, પૂજા કરે, ભક્તિ કરે, વ્યાખ્યાનો સાંભળે, ધર્મના ભણતરો ભણે અને પાછા કહે કે અમે તો કાંઈ કરતા નથી.
સાવ સાચી વાત છે. આ માયલા જીવને અંતરમાં દેવ, શાસ્ત્ર, ગુરુ એ બતાવેલો માયલો જીવ અને બહારમાં વિતરાગી, દેવ, શાસ્ત્ર, ગુરુ એ જ સાચા શરણ છે.
અરે કાનજી મહારાજ તો કહેશે કે વખત આવે ઉડી જઈશું. ક્યાં જઈશું, ક્યાં પડશું? ઓલો વંટોળિયો આવે છે ને, એમાં તણખલું ઉડીને ક્યાં પડે છે એની કઈ ખબર પડે છે બાપલા?
એ મોત માથે નગારા વગાડતું આવે છે ભાઈ. જગતને તો મોતનો ભય છે ને જ્ઞાનીને આનંદની લહેર છે લહેર. ગુરુદેવ શ્રીના વચન ને મારા પ્રાણ બેઉને હરખા માનું છું હો. આ ધર્મ ધુરંધર સંત તો આપણા ધર્મના સ્તંભ છે, સ્તંભ.
હવે અહીં ઉષાબેન અને પ્રમોદભાઈ સાંજના સમયે વ્યાપાર સંબંધી ચર્ચા કરતા હોય છે.
આજ બહોત અચ્છા વ્યાપાર હુઆ, નફા તોટા કા અંદાજ લગાને કા તો સમય હી નહીં મિલા.
પૂજ્ય ગુરુદેવ કે શબ્દ યાદ આતે હૈ, યહ ધર્મ તો બનીએ કે હાથ મેં રહ ગયા, પર બનીએ કે તો વ્યાપાર સે ફુરસત હી નહીં હૈ. પુરુષદેવ કહેતે તે પૈસા તો દૂર છે દૂર, વે તેરી મહેનત સે નહીં આતે, ઓર વ્યાપાર કરનાર તું કોણ?
પૂજ્ય ગુરુદેવ શ્રીએ અનાદિકાળથી પરદ્રવ્યમાંથી એકત્વ બુદ્ધિ અને અહમભાવ છોડાવી છ દ્રવ્યની સ્વતંત્રતા સમજાવી, રાગ અને જ્ઞાનને ભિન્ન સમજાવી ભેદ જ્ઞાન કરાવ્યું.
અરે જીવ, તારી સર્વસત્તા, સર્વસંપત્તિ, સર્વગુણો તારામાં જ સ્વાધીન છે, તેમાં બીજા કોઈનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. તમે સ્વાધીનપણે તમારા સુખને ભોગવો. આત્મા પરદ્રવ્યને ફેરવી શકતો નથી કે ભોગવી શકતો નથી, છતાં તેમનું મમત્વ એ મહાન અપરાધ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું.
પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું કે તું ગુણોનો ગોદામ, શક્તિનો સંગ્રહાલય, સુખનો સ્વભાવ અને તું ચૈતન્યના લૂણની ભૂણી છો. તું તારાથી જ પરિપૂર્ણ છો. તારી એક સમયની નિર્મળ પર્યાયનો પણ તું કરતા નથી તેવો અકર્તા સ્વભાવ સમજાવ્યો.
આ કડીકાળમાં પુણ્ય અને પવિત્રતાનો સહજ સમન્વય એક તો પૂજ્ય ગુરુદેવશ્રીમાં હતો. સ્વર્ણપુરી ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા, કણ કણમાં ભગવાન આત્માના બણકારા સંભળાતા, કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે, કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે.